વૃત્તિઓને વશ રાખવા માટે પણ ભજનની આવશ્યકતા છે. ભજન સત્સંગ વૃત્તિઓને ઠારે છે. માનવ જીવન રઝળતી વૃત્તિઓને કારણે સ્થિર નથી, શાંત નથી, દુખી નથી. મહાપુરુષોનું સાનિધ્ય સત્સંગ કે છે કે શુદ્ધ ભાવે ભજન કરજો. ભજન એકમાત્ર એવું સાધન છે કે ભલભલી અશાંત વૃત્તિઓને ઠારી દે, સળગતા જીવનને શાંત કરી દે. એ ભજનમાં શક્તિ છે. સાચા દિલથી જો ભજન કરીએ તો સાચા ભજન વિના મન ભમે, વૃત્તિ ભમે. સાચા ભજન વિના ભમે, ભમ્યા જ કરે. તો વૃત્તિઓને સ્થિર અને શાંત કરવાની કોઈ પણ ઔષધિ હોય તો એકમાત્ર ભજન સત્સંગ છે. એ મહાપુરુષો અંગુલી નિર્દેશ કરે છે, સાધન કરો, ભજન કરો. અહીંયા આગળ તેજબાઈએ પણ રાઘવ મુનિ મહારાજના સાનિધ્યમાં મોકલે છે બધાને, પણ કે છે કે જો ભજન વગર વૃત્તિઓ ક્યારેય શાંત થવાની નથી. એટલે જ્યારે પણ ભજન કરો ત્યારે એવા ભાવથી ભજન કરજો, એવા શુદ્ધ ભાવે ભજન કરજો કે જે આપણને રૂચે, પચે અને ગુણ કરે. ભોજન કરીએ તો રૂચે એવું હોય તો, પચે એવું હોય તો, રૂચે ને પચે તો અંદર શક્તિ જાગૃત થાય, જાગૃત શક્તિ અંદર ઉત્પન્ન થશે. એમ સાધન ભજનની અંદર પણ જો રૂચે તો જ એની અંદરથી સ્વાદ આવશે અને એ પચશે તો જ એમાંથી શક્તિ. ભજન પણ પચવું જોઈએ, સાધન ભજન. જેમ ઘણી વાર સંપત્તિ બહુ થાય ને તો માણસ અજમ નથી કરી શકતો, દુરાચાર કે ગમે તેમ એ સંપત્તિને દુર્વ્યય કરતો હોય. એમ સાધન ભજનની અંદર પણ કદાચ એને કંઈક મળી ગયું ને તો પછી એનો દુરુપયોગ કરે, દમ આડંબર નાટક ઘણું બધું નીકળી જાય, લોભ આર્થિક વૃત્તિ, બસ પૈસો પૈસો પૈસો, કીર્તિ કીર્તિ કીર્તિ, બીજું કશું. સાચું ભજન એકાંતમાં થાય. મહાપુરુષો સંતો હંમેશા એકાંતમાં જ બેઠેલા હોય, એ ગિરનારની ગુફાઓમાં હોય, ક્યાંક ક્યાંક તો હિમાલયની કંદરવામાં હોય. આજે પણ એવા સાધુ સંતો છે હિમાલયની અંદર, માત્ર સાધન ભજન, બીજું કોઈ કોઈ એનો બીજું કામ નહીં, બીજી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સહેજીને માત્ર પોતાના સ્વરૂપની અંદર. તો એ સાચું ભજન, નિષ્ઠાપૂર્વકનું ભજન, કે એમાંથી જ પોતે પોતાના જીવનની સ્થિરતા, આખા જીવનને ની ગોઠવણી એની અંદરથી થાય. એને જીવનમાં કંટાળો નહીં આવે, જીવન ઉપાધિરૂપ નહીં લાગે ક્યારે. કેમ કે સાચું ભજન કરી જાણે છે. જો એક વાર ભજનનો સાચો અર્થ સમજી લેવાય અને હૃદયપૂર્વક સાચું ભજન થાય તો પછી એને કશાની આ દુનિયાની કોઈ પણ બાબતની આવશ્યકતા, કોઈ ચીજની નહીં, કોઈ વ્યક્તિની કશાની આવશ્યકતા નહીં પડે. એ પોતાની મસ્તીની અંદર અને કશી નહીં. એક મસ્તો હતો અહીં બહાર, હિન્દી ભાષા બોલે પણ ગાડા નહીં જેવો, બોલે તાર સરસ સરસ ચોપાઈ બોલે, શ્લોક પણ સારા બોલે, ફાટલા કપડા છે, ખાવાનું બહાર ચાટ હતો, બધા જમ્યા પછી થાળી ત્યાં નાખે ને બધેલું, એમાંથી ગાય પણ ખાતી હોય, કૂતરું પણ ખાતું હોય અને પોતે ખાતું હોય. નીચે બાકી છે પંડિતા સમદર્શી, અને સુઈ રહેવાનું ક્યાં, આ તલાવના ઓવારા ઉપર એના પગથિયામાં સુઈ રહેવાનું. શું કહેશું તમે? કપડા મેલા ગયેલા હોય, નાય ના નાય ફાટેલા હોય, કોઈ દાડ ચડ્ડી પહેરી, કોઈ પેન્ટે પહેરી, પણ ફાટલા ને ક્યાં મેલા છે. કાહો મસ્તક બોલે, કાહો આટલું જ બોલે, બસ પોતાની મસ્તીમાં હોય. તો એને જગતની કશાય ની પડી ના હોય. એ કૂતરું ખાય છે, ગાય ખાય છે, હું કઉ છું. સારા શ્લોકો બોલે, સરસ ચોપાઈઓ બોલે, આપણને એમ લાગે કે આ કોઈ નકામો માણસ નથી, કઈક છે આ વ્યક્તિ. તો એમ ભજન છે, એ ભજન માણસને કેવી અંદર ઊંડામાં ઊંડી અવસ્થા આપે છે, સ્થિરતા આપે છે, શાંતિ આપે છે. અને જે સાચા ભજન વિના ભમે એમ કહી દીધું. અવશ્ય સાચું ભજન ના થાય ને તો આપણી ચિત્તવૃત્તિઓ ભટક્યા જ કરતી હોય, ભટક્યા જ કરતી હોય, રાજમાળા લઈને બેઠા છું. પણ એકવાર દાદાજી સાથે પ્રવાસમાં આવવા જવાનું થતું કે દાદાજીને કહ્યું કે તમારા થોડાક ખાટા મીઠા એક અનુભવ સંભળાવશો, તૈયાર થયા. તો કે છે સત્સ એમની કથામાં જ ભક્તો એમ બોલ્યા કે કોઈ માણસ માળા લઈને બેઠો છે અને એ કંઈક તમને એમાંથી દેખાતું છે, પણ એટલું યાદ રાખજો તમે માળા ફેરવતા નથી, એને બદલે એની જગ્યાએ માળા તો હાથમાં પકડે છે. તમે માળા ફેરવતા જ નથી, પણ એ તો કમસે કમ હાથમાં તો પકડે છે, એટલો તો સદગુણ છે, એટલો તો એ ડાયો છે. ભલે પછી એ માળા કરે છે, જપ કરે છે, વાતો કરે છે, પણ માળા ફેરવતા ક્યાંક ફરે છે મન, એટલું તો ડાયું કામ કરે છે કે માળા હાથમાં તો. આ દાદાજીનો એક ભાવ. અહીંયા તો સંતો કે છે સાચા ભજન વિના ભમે માણસ, આખો જેનું જીવન રખડપટ્ટીમાં જ ભમ્યા જ કરે, ક્યાંથી ક્યાં ક્યાંથી ક્યાં, અને આખું જીવન પૂરું થઈ જાય ત્યાં સુધી એને ખબર ના પડે કે મારે શું કરવાનું હતું. માત્ર પછી છેલ્લે ખબર પડે કે અરે આ તો આવીને ઉભું રહ્યું, મેં તો કશું કર્યું નથી, તૈયારી કશું કરી. પરીક્ષા આવવાની હોય ને, પરીક્ષા આપવાની હોય ને, તૈયારી કશી જ ના કરી હોય, કેવી બીક લાગી. બસ એમ સાચા ભજન વગર મૃત્યુની બીક લાગી. કેમ ભજન કર્યું જ નથી, ખટપટો જ કર્યા કરી છે, એટલે છેલ્લે સમયે એને મોતની બીક લાગી. પણ જે સાચું ભજન કરે છે એને મોતની સહેજે પડી નહીં હોય, સહેજે સહેજે બીક ના લાગે. એ મોત તું ક્યાં લેગી ફકીરો સે, તેરે આને સે પહેલે વો તો ગુજર ચુકે હૈ, એ મોત તું ક્યાં લેગી ફકીરો સે, વો તો તેરે આને સે પહેલે ગુજર ચુકે હૈ. એની ગતિ હોય જ શરીરમાં બેઠો હોય તો પણ. આ મસ્તી એની, સાચું ભજન જેને કહેવાય એને ક્યારેય કશાની સજ્જે પડી ના હોય, એ પોતાની મસ્તીમાં મસ્ત. મોટ રામજી મહારાજ હતા પાંચમા, તો એવા મસ્ત રામ હતા. નર્મદાજીના કિનારે જ નિવાસ કર્યો હતો, જબરજસ્તી બોલાવીને અહીંયા બેસાડેલા. યોગી હતા, સાધન ભજન પૂરું હતું, અને એ અને જરામદાસી મહારાજ સાથે જ રહેતા. જરામદાસી મહારાજે પોતાની ઉપસ્થિતિમાં એમને નર્મદા કિનારાથી બોલાવી લાવીને બેસાડ્યા અને એમને સોંપીને પોતે ત્યાં ઉપર સંત નિવાસમાં રહે. આ કઈક પેલા એમને પૂછો ને પેલા કઈક એમને પૂછો. આવો મીઠો સંબંધ હતો. પણ એ ભજનાનંદી સંતો છે અને પોતાના ભજનની અંદર મસ્તી, એટલે ત્યાં ગાડી અહંકાર નહીં. હું છું ને હું કેમ ના કરું, તમે કેમ કરો, તો કશો એક વસ્તુ બહુ ચોક્કસ યાદ રાખજો. રાગ દ્વેષ અને ઈર્ષા જ્યાં સુધી મનમાં પડેલી છે ને ત્યાં સુધી સાચું ભજન ક્યારેય નહીં થાય. જોજો. અને એ તો મેં અંદર મગજમાં ખૂંચ્યા જ કરતું હોય, પેલો આમ કહી ગયો છે ને, પેલા આમ કરી નાખ્યું છે ને, કઈક નું કઈક એને જોઈ લઈશ ને. ઈર્ષા ઈર્ષા રાગ દ્વેષ, મિત્ર વહેલો યાદ નહીં આવે, દુશ્મન વધારે યાદ આવશે. આપણા 100 કામ કરેલા હશે, મિત્ર ઉપકાર કર્યો હશે, આપણા કામ સુધાર્યા હશે, એને કોક દાડો યાદ કરીશું. પણ દુશ્મન એક કામ બગાડી ગયો છે ને, એને મગજમાંથી નીકળવા નહીં દઈએ. સાચા ભજન વિના મન ભમે. ભજન સાચું ક્યારે થાય? કોઈ પણ વ્યક્તિની અદેખઈ ઈર્ષા નિંદા કુથલી રાગ દ્વેષ કશું જ ન હોય મનમાં. જેટલો જેટલો ટાઈમ સાધન ભજન કરો એટલો ટાઈમ જ, બસ પછી તમને છૂટી પછી કરજો. પણ સાચું ભજન કરવું હોય એ વખતે મનમાં આ કોઈને ન બેસવા દો, તો જ ભજન સાચું થઈ શકે. પણ મને એવું છે, યજ્ઞ કરતા હોય ઋષિઓ, પેલા રાક્ષસોની માફક અંદર આઈને હડકા નાખી જાય ને, મન મન રાક્ષસ જેવું આઈને હડકા નાખી જશે કોઈ પણ સારા કાર્યની અંદર, એટલે તમારું અધૂરું. તમારું સારું કામ લઈને બેઠા હો, મન આઈને નાખી ગયું, પેલો કાગડો જેમ લાઈન નાખી જાય રસ્તામાં. એટલે આ મનને સાચા ભજનની સાથે જોડવા માટે તેજભાઈએ કહ્યું છે. તો જો ભટકણ ભાગ્યું રે, વાસના લિંગ ગળ્યું, ગુરુએ ઉપદેશ આપ્યો રે, સોહમ બ્રહ્મ કહ્યો. તું પોતે છું, પણ હું પોતે છું હોવા છતાંય સાચું ભજન નથી થઈ શકતું. રખડ્યા કરે છે, રખડ્યા કરે છે. આપણા ઘરના છોકરાને કદાચ કે રખડ્યું, રખડેલ થઈ ગયો છું, પણ આપણા પોતાના મનને કોઈ દાડ કહ્યું રખડેલ થયું છું? બોલો જોઈ, કહ્યું કોઈ દાડો કોઈએ? એ રખડેલ મન, એ નફટ મન કોઈ દિવસ ઠપકાર્યું? કયો છે કોઈ આ દુનિયામાં છે કોઈ એવું કે મનને મનને ઠપકારી હોય? સમર્થ રામ, સમર્થ રામદાસ, દાસબોધ છે, મનને બેસાડ્યું છે, મનને શિષ્ય બનાવ્યો છે. મન તમારું શિષ્ય, એટલો બધો બોધ આપ્યો છે. એનું નામ, પુસ્તકનું નામ છે દાસબોધ. એક સમર્થ છે રામ, સમર્થ રામદાસે મનને ઠપકો આલવાનું શીખવાડ્યું છે. મનને ચૂપ કરો, બેસાડો, ઠપકો આપો. તો એ જે એવા મહાપુરુષો આપણને બહુ સરસ દિશા ચીંધેલી છે, જો આ રસ્તે મનને પણ ચૂપ રહેવાનું કેવું પડે, ચૂપ રહે. પણ મન સાથે દાદાગીરી થતી નથી, મન આપણી જોડે દાદાગીરી કરી જશે, પોતાનું ધાર્યું કરી દેશે, પણ આપણાથી મન પાસે આપણું ધાર્યું નહીં કરી શકાય. દરેક વખત બહાર જઈને કહેશે ચાલો લારીએ ખાવું છે, બહુ સરસ ભાવ છે, મન થઈ ગયું છે, નહીં જ ખાવાનું. એમ ઘરના સિવાય બીજું બહાર નીકળી ચીજ વસ્તુ નહીં ખાવાની, એવી દ્રઢ પ્રતિજ્ઞા હોય ત્યારે તો ટકી શકાય. પણ ના ચાલો ને, આજ તો રવિવાર છે, હોટલમાં જઈએ કે ઘર બંધ. અરે તારું ભલું થાય કે પછી મન ક્યાં સ્થિર રહેવાનું હતું? અન્ન શુદ્ધિ પહેલી જોઈએ. તો ભજનનું સાચું વરવું સ્વરૂપ કયું? અહીં તો કયું, સાચા ભજન વિના ભમેરે, શુદ્ધ ભાવે ભજન કરજો. તો શુદ્ધ ભાવ કયો? કોને શુદ્ધ ભાવ કહીશું આપણે? ભજન તો આપણે બધા કરીએ છીએ, સત્સંગ બધા કરીએ છીએ, પણ શુદ્ધ ભાવ કોને કહેવો એ તો સમજવું પડશે. કપડું મેલું કે ધાગવાળું પહેરવાની જરા ઈચ્છા થાય નહીં, મેલા ગેલા ઘરની અંદર ઉભું રહેવાની ઈચ્છા થાય નહીં. તો એવી રીતે મનની અંદર કોઈ પણ પ્રકારનો મેલ ના હોવો જોઈએ. આ સીધી સાદી વાત, નહીં તો આપણને જ આપણા પોતામાં જ ઉભા રહેવાની જરા ઈચ્છા નહીં થાય. આ તો મનનો મેલો છે, એની આગળ ઉભા રહેવાની ઈચ્છા જ નહીં થાય. એમ આપણું પોતાનું મન મેલું હોય તો કોને કહેશો કે મારું મન મેલું છે? કોણ કહેશે કે મારું મન મેલું છે? કોઈ નહીં. તો એ જે મનની મલિનતા જે છે ને, એ આપણને ક્યારે કોઈ પણ સારું કાર્ય સદવિચાર નહીં થવા દે. મન કોને કહેશો? આખા શરીરમાં મન છે ક્યાં? મનનો આકાર શું? મન ક્યાં છે? જ્યાં જ્યાં વિચાર છે ત્યાં મન છે. વિચાર નથી તો મન નથી. તમે વિચાર કરવાનું બંધ કરી દેજો, મન કોને કહેશો? મારા મનમાં આ વિચાર આવ્યો, મારા મનમાં આ ઈચ્છા થઈ, તે મારા બોલનાર કોણ? મન શું? મનનો માલિક રમણ મહર્ષિ તો કહે છે કે મનનું સ્વરૂપ શું? તો આત્માની એક પ્રકારની એક શક્તિ છે, વિશિષ્ટ શક્તિ કે જે વિચારોનું કામ કરે છે, એનું નામ મન. એટલે વિચારોમાં મન રહે છે. જેટલા વિચારો છે એટલા વિચારોમાં મન રહેશે. પણ વિચારો નહીં હોય તો મન ક્યાં જઈને ઉભું રહેશે? એને ક્યાં આવવું પડશે? પોતાના આત્મા પાસે આવવું પડશે. મારું તો કોઈ નથી, આત્મા કહે આવ ને તાર, તું શાંતિથી તારા ઘરમાં ચાલ. તો મન એ તો આત્માની એક પ્રકારની એક શક્તિ છે અને વિચારોની વચ્ચે રહે છે. પણ વિચારો જ નહીં હોય તો મનનું અસ્તિત્વ જ નહીં રહે, એ પાછું આત્મામાં આવી જશે. એ વિશિષ્ટ વૃત્તિ જ્યારે પણ લોક વ્યવહાર તરફ જાય ત્યારે એ મન, અને લોક વ્યવહારમાંથી પાછું અટપડે અને પોતામાં આવી જાય એમ નામ આત્મા. આ રમણ મહર્ષિનો વિચાર છે. મન બીજું કશું જ નથી, આ મનનું સ્વરૂપ. તો એ મનને આપણે સાચું રાખવું છે, સારું રાખવું છે, પવિત્ર રાખવું, એનો ઉપાય શું? અને શુદ્ધ મન કેવું કોને? કે મારું મન શુદ્ધ છે, કોઈ પણ પ્રકારની વિકૃતિઓ, કોઈ પણ પ્રકારની વાસનાઓ સહેજ પણ અસર સ્પર્શ ન કરે ત્યારે મન શુદ્ધ થવા જાય. પણ ભગવાને ગીતાના 14મા અધ્યાયની અંદર કહ્યું કે બહુ સરસ વાત કરી છે, મનનો મનની કૃપા જોઈએ, મનઃ પ્રસાદ સૌમ્યત્વમ, મનની કૃપા હશે ને તો જ સૌમ્યતા પ્રાપ્ત થઈ શકે. મનઃ પ્રસાદ સૌમ્યત્વમ મૌનમ આત્મવિનિગ્રહ, આત્મનિગ્રહ કરવો છે, મૌન કરવું છે, તો સૌથી પહેલા મનની કૃપા જોઈશે. મનની કૃપા વગર તમે કઈ નહીં કરી શકો. જે કઈ કરવું હોય તો મનનું પ્રાધાન્ય છે આખા જીવનમાં, આપણા આખા જીવનની અંદર મનનું પ્રાધાન્ય આપણે આપીએ છીએ, આત્માનું નહીં. છે આત્મા મુખ્ય, પણ આત્માને ગૌણ કરી નાખીએ છીએ અને મનને પ્રમુખ ગૌણ થઈ જાય અને વડો પ્રધાન મુખ્ય થઈ જાય. જો પછી દેશની પ્રજા એવી જ હોય ને, આત્મા એ મુખ્ય છે, એ પ્રમુખ છે, પણ પ્રમુખને કે તમે બેસી રહો રાષ્ટ્રપતિ ભવનમાં, તમારે કશું જે કાળા ધોળા કરવા હોય એ વડો પ્રધાન કરશે. મન આપણે આપણા આપણું તંત્ર એવું જ ચલાવીએ છીએ, આપણા રાજ બંધારણનું જે તંત્ર છે બંધારણ, એ આપણા જીવનનું બંધારણ થઈ ગયું. જે આત્માને ગૌણ નથી, આત્મા તો મુખ્ય છે, એ તો અસ્તિત્વ છે. આત્મચેતના શરીરમાં ન હોય તો આખું શરીર કે મન કે ક્યાં રહેવાનું હતું કશું. એટલે મનને મનની પ્રસન્નતા તો એટલા માટે કેળવવાની કે એને વધારે પડતું આપણે પ્રાધાન્ય આપી દીધું છે. ભગવાને ગીતામાં કીધું મનઃ પ્રસાદ, મનની કૃપા તો અવશ્ય મેળવવી પડશે, મનને શાંત કરવું. પણ એ મન આપણું શાંત ક્યારે, પવિત્ર ક્યારે, શુદ્ધ ક્યારે, આપણામાં કોઈ પણ ક્લેશ વિકૃતિઓ વાસનાઓ, અઘરું છે, કઈ સહેલું નથી, એ બધાની સાથે જૂજવાનું, બધા વ્યવહારની વચ્ચે રહેવાનું, અને આપણી આપણે આપણા મનને કે આપણી જાતને પદ્મ પત્ર ઇમામ જલકમલ વત રહેવાનું છે. અને એને માટે તેજભાઈએ રાઘવ મુનિ મહારાજ પાસે બધાને મોકલે છે કે રાઘવ મુનિને મળજો, વેણ વચન હૃદય ધરજો, શુદ્ધ ભાવે ભજન કરજો. સત્સંગીઓ પણ કેવા છે મહારાજના, પહેલેથી ટકોર કરી દે છે, જો જે મહારાજના સાનિધ્યમાં જાઓ છો પણ ભાવપૂર્વક ભજન કરજો, એવા ભાવથી કહ્યું. અને એ જ વાતને સત્સંગમાં રાઘવ મુનિ મહારાજની તેજ તેજબાઈએ સાનિધ્યની અંદર આ બધી જ વાતો કરી. જય મહારાજ.